आत्मानुशासन ग्रंथ विराजमान छे आचार्य गुणभद्र स्वामी द्वारा प्रणित रचित अपने पहला मंगलाचरण जो फर्स्ट पेज छे मंगलाचरण गाइए એની નીચેનું પણ ગાશું અને પહેલી ત્રણ ગાથાનો હરિગીત પાઠ કરશું. સ્ક્રીન ઉપર પણ આવશે અને તમારી પાસે ગ્રંથ પણ છે. શ્રી દિન શાસન ગુરુ નમો નાનાવિધ સુખકાર ફર્સ્ટ સ્ટેજ છે જે અનુક્રમણિકા પૂરી થાય છે એના પછી ફર્સ્ટ સ્ટેજ. હજી હા આગળ છે હજી ના આગળ છે ફર્સ્ટ સ્ટેજ
ઉપદેશ તે કરી મંગલાચાર સુહે દિન શાસન મેં આત્માનું શાસન શ્રુત જાખી દુઃખહારી સુખકારી સાચી શાસન જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાણી ભદ્ર ગુણધારી ભવ્ય કરત ઉપાસન એસે સારે શાસ્ત્ર કો પ્રકાશે અંત જીવની કો બને ઉપકાર નાશી મિથ્યા ભ્રમ વાસના તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો જાતે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ ભાષના જાતે મંદ બુદ્ધિ હુકે હોત અર્થ ભાષના.
પહેલી ત્રણ ગાથા આપણે દર વખતે લઈએ છીએ મંગલાચરણની પહેલી ગાથા અને પછી બીજી બે પ્રેરણાદાયક ગાથા છે. તો આપણે ઓલવેઝ પહેલી ત્રણ ગાથાનો હરિગીત પાઠ કરીએ છીએ. તો આપણે કરીએ હિન્દી પદ્યાનુવાદ કરીએ.
જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી પ્રભુ કો ઉરધાર ગ્રંથ રચુ આત્માનુશાસન ભવ્ય જનો કો હૈ શિવકાર હે આત્મન તુ દુઃખ સે ડરતા અરુ સુખ કી વાંછા કરતા ઇસીલિયે મેં દુઃખ હારી અરુ સુખકારી રચના કરતા મધુર વિપાકી ઉપદેશામૃત યદિ કટુ વિભાષિત હો કટુ ઔષધિ ગ્રાહક રોગી મન કિંચિત સુખય પ્રીતન હો.
આપણો ચાલતો વિષય હમણાં સુધી આત્માનું શાસન ગ્રંથમાં આપણે લાસ્ટ ટાઈમ 27 ના એના પછીની પણ ગાથા કહી હતી 29 ગાથા સુધી નહીં 28 ગાથા સુધી આપણો વિષય ચાલ્યો હતો. 28 ગાથા આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. હવે આજે આપણે 27 નંબરનું પાનું છે 29 અને 30 બે ગાથા જોશું. બે ગાથા ઉપર આજે આપણે સ્વાધ્યાય કરશું કેમ કે આ વિષય લિંકમાં છે અને એના પછી વિષય ટોપિક બદલાય છે. તો જો આપણે ગયા વખતે ચર્ચા કરી હતી મુખ્યતઃ આપણે ઘણી બધી ચર્ચા અને નાના નાના વિષયો ગયા વખતે લીધા હતા. સૌથી પહેલો વિષય આપણે શું લીધો હતો કે જીવના જે હમણાં ગુરુદેવજીનું પ્રવચન સાંભળ્યું ને એ પ્રવચનનો જે વિષય અને આ વિષય ખ્યાલ આવે છે એમાં ઘણો બધો અંતર છે. ગુરુદેવજીનું જે પ્રવચન ચાલ્યું 50-55 નંબરની જે ગાથા ઉપર એ આખો દ્રષ્ટિનો વિષય બતાવવાની ગાથા કે જે દ્રષ્ટિનો વિષય અભેદ આત્મા છે એ કોનાથી રહિત છે ખ્યાલ આવે છે. અને અહીંયા જે વિષય ચાલે છે એ જે આખો વિષય ચાલે છે એ વિષય શરણાનિયોગ પ્રધાન વિષય. હમણાં જે વિષય ગુરુદેવસિંહમાં ચાલીએ દ્રવ્યાનિયોગ પ્રધાન વિષય, એ દ્રષ્ટિના વિષયની વાત હતી અને અહીંયા પ્રમાણના દ્રવ્યની વાત છે. તેની ફરક શું છે? દ્રષ્ટિના વિષયમાં અને પ્રમાણના દ્રવ્યમાં શું ફરક છે? પ્રમાણનો દ્રવ્ય એટલે શું છે ફોર્મ્યુલા? ચલો થોડું થોડું આપણે યાદ કરશું, ક્લાસ છે આ તો, એટલે આપણે બધા બોલશું હે ને. પ્રમાણનો વિષય એટલે ભૂલતા ને પછી વેરી ગુડ. દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ શુદ્ધા શુદ્ધ પર્યાયનો પિંડ. સુમિતભાઈ લીખ લેના, અગર આપ લીખ રહે છો, એ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ વસ્તુનું બંધારણ છે. ચલો પ્રમાણનો વિષય એટલે દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય નહીં બોલવાનો, હા પર્યાય નહીં, બી વેરી સ્પેસિફિક. દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ શુદ્ધા શુદ્ધ પર્યાયનો પિંડ એ પ્રમાણનો દ્રવ્ય. કારણ કે અહીંયા અશુદ્ધ પર્યાયની, અશુભ અશુદ્ધ પર્યાયની, શુભ ભાવની, અશુભ ભાવની, શુદ્ધ ભાવની, બધા ભાવની વાત આવે, સમજાય ને? ચલો અને દ્રષ્ટિનો વિષય, તેની દ્રષ્ટિનો વિષય એટલે, હા દ્રષ્ટિનો વિષય એટલે જે સાંભળજો, દ્રષ્ટિનો વિષય એટલે નાસ્તિકી પર વાત કરશું, અસ્તિકી પર વાત કરશું. ચલો એક એક લાઈનમાં ઓકે. દ્રષ્ટિનો વિષય એટલે કે જે ગુણ ભેદ અને પર્યાય ભેદથી પાર, સમજાય છે? સમજાય છે બેન? શું કીધું? ગુણ ભેદ, મારી સાથે સાથે બોલવાનું છે, લખવાનું છે, ઇન્વોલ્વ થવાનું છે, એટલે બધા અલગ છે. શું કીધું? આપનું નામ શું છે? પૂનમ. ફોરમ, ફોરમ બેન, બરાબર. ફોરમ બેન શું કીધું? દ્રષ્ટિનો વિષય એટલે નાસ્તિકી, પેલા નેગેટિવ નાસ્તિકી વાત કરીએ તો ગુણ ભેદ અને પર્યાય ભેદથી પાર, એવો અભેદ, બરાબર છે? એવો અભેદ. અને અસ્થિથી વાત કરીએ, દ્રષ્ટિનો વિષય અસ્થિથી વાત કરીએ તો બોલો અનંત ગુણ શક્તિ નો અભેદ છે. અહીંયા ભેદ નો નિષેધ કર્યો અને અહીંયા અભેદ ને લીધો, જે ગુણ ભેદ નો નિષેધ કર્યો એ જ ગુણ ભેદ ની અભેદતા લીધી. કોઈ પકડાય છે? અભેદ લીધો તો એ અસ્થિ પરક વાત, અને ભેદ નથી, સંયોગ નથી, પર્યાય નથી, સંયમ લબ્ધિ સ્થાન નથી, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગના સ્થાન નથી, આ બધાથી રહિત કેવો છે? દ્રષ્ટિનો વિષય અભેદ. દ્રષ્ટિના વિષય માટે ચાર વિશેષણ, ચાર વિશેષણ દ્રષ્ટિના વિષય માટે ચાર વિશેષણ યાદ રાખશું. ચલો જલ્દી જલ્દી ચાર વિશેષણ, આ ક્લાસ છે, પાઠશાળા છે, બરાબર, એટલે બધાએ બોલવાનું છે. ચલો ચાર વિશેષણ સામાન્ય, દ્રષ્ટિનો વિષય કેવો છે? સામાન્ય, નિત્ય, સામાન્ય, નિત્ય, અભેદ અને એક. શું કીધું? સામાન્ય, નિત્ય, અભેદ અને એક રૂપ રહેવા વાળો, સામાન્ય, નિત્ય, અભેદ અને એક. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે હમણાં સુધી બે વાત કહી, પ્રમાણના વિષયની ફોર્મ્યુલા રહી, દ્રષ્ટિના વિષયની વાત કરી, અસ્થિપરક વાત કરી અને નાસ્તિપરક વાત. આ તો ખાલી જે બે હમણાં ગુરુદેવસિંહનું પ્રવચન ચાલ્યું અને આપણે જે ગાથા હમણાં બે કરવાના છે, બે ગાથા ઉપર જે સ્વાધ્યાય કરવાના છે, એ બે વચ્ચે શું ફરક છે એ આપણે જોયું. તો અહીંયા શું વાત આવી હતી હમણાં ગુરુદેવસિંહના પ્રવચનમાં? દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવા વાળી વાત આવી કે અનુભૂતિ જયારે થાય છે તો એ વિષય અંદરમાં જેનું લક્ષ્ય કરે છે પર્યાય, જેમાં અહમ સ્થાપિત કરીએ છીએ કરે છે પર્યાય, એ વિષય કેવો છે એની ચર્ચા હતી. હવે અહીંયા તો બહુ સામાન્ય બેસિક ચર્ચા છે. આ ચરણાનિયોગ પ્રધાન ગ્રંથ, આત્માનું શાસન એ ચરણાનિયોગ પ્રધાન ગ્રંથ, ખ્યાલ આવે છે? પ્રેરણા આપવા વાળો ગ્રંથ, અશુભથી, પાપ ભાવથી, ખ્યાલ આવે છે? મન વચન કાયમી વિકૃતિઓથી આપણને હટાવીને આપણને ખ્યાલ આવે છે અહીંયા આચર છે ક્યાં? તો કે શુભ ભાવમાં ને શુભ ભાવમાંથી પછી શુદ્ધ ભાવ. તો એ પ્રકારની ગાથાઓ ચાલી રહી છે. તો આપણે જે ગયા વખતે ગાથા જોઈ હતી એનાથી કનેક્ટેડ આ ગાથા છે. ગાથા સાંભળશો, વાંચશો તો બહુ સામાન્ય લાગશે કે આ ગાથા કેટલી સામાન્ય છે. ગુણભદ્ર આચાર્ય દેવે આ ગાથા હજાર વર્ષ પહેલા લીધી છે, સમજાય? જો હવે આપણે જોઈએ, સૌથી પહેલા તો 28 નંબરની ગાથા આપણે ખાલી એનો જો શીર્ષક જોઈએ, શિકારાદી કાર્ય પ્રત્યક્ષ દુઃખ કે કારણ છે. શું કીધું? શિકારાદી કાર્ય પ્રત્યક્ષ દુઃખના કારણ. શિકારાદી એટલે આમાં સાતે પ્રકારના વ્યસન લઈ લે, એ વાત આપણે ગયા વખતે ખૂબ કહી, સાતે પ્રકારના વ્યસન એટલે કે અશુભ ભાવમાં જે પ્રવૃત્તિ થાય છે, અશુભ ભાવ રૂપે જે પરિણમે છે, અને આ તો તીવ્ર અશુભ ભાવ છે. સંકલેશ જેને ચોરીમાંથી સાથે મોક્ષ માર્ગ પ્રકાશ માં જીવના ત્રણ ભાવ કયા કીધા? સંકલેશ ભાવ, વિશુદ્ધ ભાવ અને શુદ્ધ ભાવ. એની પણ ચર્ચા ગયા વખતે કહી દીધી. સંકલેશ ભાવ અને આપણે હેય ને ઉપાધ્યમાં અને ક્યાં નાખાતા? હેય તત્વમાં છોડવા યોગ્ય હેય તત્વ. ખ્યાલ આવે છે કે શિકાર આદિ જે ભાવ છે એ દ્રવ્ય શિકાર, બધામાં દ્રવ્ય અને ભાવ પક્ષ લેવા. ખ્યાલ આવે છે? દ્રવ્ય શિકાર આદિ અને ભાવ જે અંદરમાં જીવના પરિણામ થાય છે, એ જે પરિણામ થતા આ પ્રકારની ભારમાં ક્રિયા થાય છે, ક્રૂર ક્રિયા છે. બોલો, હવે કોઈ જીવ દોડી રહ્યો છે, સામે કોઈ પ્રાણી દોડી રહ્યો છે, સમજાય છે? ભાગી રહ્યો છે, ભયભીત થઈ રહ્યો છે, પોતાના પ્રાણને બચાવી રહ્યો છે, અને અહીંયા જીવ એને મારે છે, અને મારીને પછી આ ગાથામાં આવ્યું ને લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા હવે નથી કરતા, થયેલી ચર્ચા, તેમાં સુખ માને ક્યાંથી એમાં સુખ હોય છે? આવી ક્રૂરતામાં, આવા ક્રૂર પરિણામમાં, આવા સંકલેશ પરિણામમાં ક્યાંથી સુખ હોય? ક્યાંથી મજા? અમને મજા આવે છે જે રીતના તમને ધર્મ કરવામાં મજા, આપણે લાસ્ટ ટાઈમ આવી ગયું હતું, જે રીતના તમને ધર્મ કર્મ કરવામાં મજા આવે છે એમાં સુખની ઉત્પત્તિ થાય છે. અમને આ બધા પરિણામમાં મજા આવે, અમને આ બધા પરિણામમાં આનંદ આવે છે, અમને આમાં સુખ લાગે છે. ખ્યાલ આવે છે? હવે પણ આમાં સુખ હોય ક્યાંથી? આમાં મજા હોય ક્યાંથી? જે સંકલેશ પ્રણામથી તીવ્ર કર્મનો બંધ થાય છે, જે સંકલેશ પ્રણામ સ્વરૂપની શાંતિનો ઘાત કરે છે, તીવ્ર ઘાતી કર્મ સામજો. સંકલેશ પ્રણામમાં ઘાતી કર્મના, ઘાતી કર્મ તો બધી પાપરૂપ છે, ઘાતી કર્મની ચાર પ્રકૃતિઓ છે ને, એ તો બધી ઓરમને ખ્યાલ છે ને, એ તો બધી પાપરૂપ છે. એમાં પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિના ભેદ નથી થયેલો. ઘાતી કર્મ એકાંત પાપરૂપ છે, બધી નાનાવણીય, દર્શનાવણીય, મોહનીય, એમાં દર્શન મોહ, ચારિત્ર મોહ, નવ નવ કચાય એકાંત પાપરૂપ છે. એટલે અહીંયા પુણ્ય ભાવ થાય તો પણ એ પાપરૂપ પ્રકૃતિ બંધાય છે. પણ સમજાય છે? પણ ફરક ક્યાં પડે છે? ફરક ક્યાં પડે છે? કર્ણાનીઓ કહે છે કે તીવ્ર સંકલેશ પ્રણામ જીવ કરે તો ઘાતી કર્મ, કર્મ તો બંધાશે પરંતુ એમાં તીવ્ર સ્થિતિ અને અનુભાવ બંધ છે. શું થશે? ઘાતી કર્મ બંધાશે કે નહીં? પ્રતિ સમય કેટલા કર્મો બંધાય? પ્રતિ સમય કેટલા કર્મો બંધાય? પૂછી શકું ને? સાત કર્મ. વેરી ગુડ. આયુ કર્મ ને છોડીને સાત કર્મ બંધાય છે. તો પ્રતિ સમય શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, સંકલેશ પ્રણામ હોય, વિશુદ્ધ પ્રણામ હોય, કર્મ તો બંધાય છે. તો સંકલેશ પ્રણામ આ શિકારાદિના ભાવમાં કે આપણી ભૂમિકામાં, કે આપણે આપણી વાત લઈએ, ભૂમિકા એટલે આપણી વાત લઈએ, તો તીવ્ર જે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં, પાંચ ઇન્દ્રિયના આ શિકાર આદિનો પ્રેક્ટિકલી આપણે ન કરતા હોય પણ એનો ભાવ પક્ષ લો, માંસ આદિની વાત કહી દીધી, પ્રેક્ટિકલી માંસ ભક્ષણ ન કર્યું, પરંતુ જે આ શરીર છે એના પ્રત્યેની જે આસક્તિ છે, એના પ્રત્યેનો જે રાગ છે, એના પ્રત્યેનો જે મોહ છે, એ ભાવ માંસ ભક્ષણ છે. શિકાર દ્વારા સમજાય છે, સામે તીર છોડે છે ને પ્રાણીને મારવા માટે, તે રીતના અહીંયા રાગ દ્વેષના બાણ દ્વારા, કસાઈના તીર દ્વારા જે આત્માની હિંસા થાય છે એ શિકાર નથી. એમાં આત્માનો ભાગ નથી થતો, ઘાતી કર્મ નથી બંધાતો. ભાવ હિંસા, ભાવ ભાવ કરમિયા, ભાવ મરણ સદીઓ સે કરતા આયા હો, એ તરફ તો આપણું લક્ષ્ય નથી રહેતું. પોઈન્ટ સમજાય છે? તો શું કીધું કે તીવ્ર સંકલેશ પ્રણામ એટલે તીવ્ર મોહ, તીવ્ર આસક્તિ, ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા ધંધો વ્યાપાર આદિ જે પણ પરદ્રવ્ય છે, પૂર્વકૃત કર્મના ઉદયજન્ય જે પણ સામગ્રી છે, બોલો પરિવાર શું છે? કયા કયા કર્મમાં જશે પરિવાર? કયા કર્મમાં જશે? ત્રણ કર્મમાં, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. આ ત્રણ કર્મમાંથી પરિવાર, જો વાત બધી સરળ લાગતી હશે પરંતુ પ્રેક્ટિકલ જયારે આપણે વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે આપણા મોહના કારણે આપણે કેટલા દુઃખી થઈએ છીએ. કે પરિવાર મો કર્મ, પરિવાર નો કર્મ છે અને એના પ્રત્યેનો મો જીવને રડાવે છે, એ બાહ્ય સહયોગ જીવને દુઃખના સુખના કારણે. પણ સમજાય છે? ખ્યાલ છે? તો શું કીધું? તીવ્ર સંકલેશ પરિણામથી ઘાતી કર્મમાં તીવ્ર સ્થિતિ અને અનુભવ બંધ પડે. સમજી લેજો, જેટલો સમય આખા દિવસમાં તીવ્ર સંકલેશ પરિણામમાં જાય છે, તીવ્ર રાગ, તીવ્ર આસક્તિ, તીવ્ર ક્રોધ, તીવ્ર પરદ્રવ્ય સંબંધીની રૂચિ, કરતા ભાવ, કરતા ભાવનું મિથ્યા અહંકાર, હેરફેર કરવાનો ભાવ, કોઈ સમજાય કે ઇન્દ્રના વિષય ભોગોમાં સુખ બુદ્ધિ, એમાં ને એમાં જ લીન રહેવું, એમાં ને એમાં તન્મય રહેવું, આ બધા કયા પ્રણામ છે બોલો? આ તીવ્ર સંકલન પ્રણામ છે. એ આવશે ને હવે, હવે એ આવશે. પણ અહીંયા શું વાત કરી, દેવશાસ્ત્ર ગુરુ આદિ ની ભક્તિ છે, સ્વાધ્યાય છે. હમણાં કયા પ્રણામ ચાલે છે આપણા અંદર માં? વિશુદ્ધ પ્રણામ. તો એ વિશુદ્ધ પ્રણામ માં જશે. આ તો શું વાત થઈ, પાપમય ભાવ સમજાય છે, તીવ્ર પાપમય ભાવ, ઇન્દ્રિયના વિષય ભોગ ને ભોગવવાના ભાવ. બોલો, એક તીવ્ર કષાય રાવણ નો, એને ક્યાં ફેંકી દીધું બોલો? રાવણ ના જીવ એક તીવ્ર કષાય, એક તીવ્ર વિકલ્પ, એક તીવ્ર રાગ, એક તીવ્ર કરતા ભાવ, એક તીવ્ર પરદ્રવ્ય માં ફેરફાર નો ભાવ, એને પોતાના વધ કરવાનો ભાવ. બોલો, વિચાર આવે છે એને ક્યાં ફેંકી દીધું? તંદુર મત નો એક એવો ભાવ, બોલો સૈનિક રાજા નો એક એવો ભાવ, મુનિરાજ ઉપર ઉત્તર કરવાનો વિચાર કરો. તસ્માન યોગ માં આપણી સામે હજારો દ્રષ્ટાંત છે કે તીવ્ર સંકેત પ્રણામ થી જીવ ની દુર્ગતિ થયા વગર રહેતી નથી. આપણે હસતા હસતા કરવો બાંધી લઈએ, પણ રડતા રડતા પણ નહીં છૂટે. આ એ પ્રેરણા આપે છે અહીંયા કે તું હજી અશુભ ભાવમાં જ પડ્યો છે. 24 કલાક તને 24 કલાકમાં ફુરસત નથી મળતી કે તું તારા આત્માનું અંદરમાં વિચાર કરે, સ્વાધ્યાય કરે, ચિંતન કરે, મંથન કરે, નિર્ણય કરે, ગ્રંથો ખોલીને વાંચે. ચારે અનુયોગમાં જે વિતરાગતાનું પોષણ કરવા વાળી વાણી છે, લેખની છે, કથની છે, ઉપદેશ છે, દેશના છે, એને ખોલીને વાંચો. ભાઈ, એક એક ગ્રંથ વાંચો, એક એક અનુયોગ વાંચો. અને કર્ણાનુયોગમાં તો આપણે ઉપયોગ આપણો લગાડશું તો એટલો બધો આપણો ઉપયોગ એકાગ્ર રહેશે. એટલી કસાઈની મનતા, એટલા પ્રણામની વિશુદ્ધતા, એટલા કયા પ્રણામથી કયા કર્મો બંધા, કેવું ફળ મળે અને કોણ ભોગવશે, ભાઈ એનો વિચાર તો કરો. સમજાય છે? ગાથાઓ બધી બહુ પ્રેરણાદાયક છે, સરળ ગાથાઓ છે. આપણા જીવનમાં આપણે અપનાવીએ એ ગાથાઓ છે. શું કીધું? તો સંકેત પ્રણામથી ઘાતી કર્મમાં તીવ્ર સ્થિતિ અને અનુભવ, લાંબી સ્થિતિ અને તીવ્ર અનુભવ. જ્ઞાનનો દુરુપયોગ કરીને ઇન્દ્રના વિષય ભોગોમાં જ્ઞાનને રહેશે છે તો શું થશે બોલો? જ્ઞાનને ઇન્દ્રના વિષય ભોગોમાં ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા આદિમાં વેરશે છે તો શું થશે બોલો? દુરુપયોગ થયો જ્ઞાનનો કે સદુપયોગ થયો? દુરુપયોગ થયો. તો દુરુપયોગથી શું થશે બોલો? જ્ઞાનાવલી કર્મનો તીવ્ર અનુભવ બંધાશે. જેથી શું થશે કે જ્ઞાનની હીણકતા થતા 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 શું થશે? તો કે અક્ષરનો અનંતો ભાગ જ્ઞાન રહી જશે. જે જ્ઞાન કૃપાનુદેવે લખ્યું ને કે ભવના અભાવનું કારણ બનવા યોગ્ય હતું, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા યોગ્ય હતું, એ જ જ્ઞાનને તે ભવ હતું એટલે ભવના વધારામાં લગાડી દીધું તો શું થશે? અને અઘાતી કર્મમાં તો તીવ્ર અસાતા આદિ કર્મનો બંધ થશે. ત્યાં પણ તીવ્ર સ્થિતિ અનુભવ, પણ કઈ પ્રકૃતિ? અશુભ પ્રકૃતિ. કારણ કે શુભ અશુભ નો ભેદ અઘાતીમાં છે. શું યાદ રહી આ ફોર્મ્યુલા? ફોરમબેન શું કીધું? ઘાતી કર્મ બધી એકાંત પાપરૂપ છે. તમે કયા એ ખ્યાલ માં આવ્યા? બહુ વાત ખ્યાલ માં આવી. ઘાતી કર્મ એકાંત પાપરૂપ છે અને અઘાતી કર્મમાં શુભ અને અશુભ, પાપ અને પુણ્યની પ્રકૃતિનો ભેદ છે. જો ખરેખર કર્મમાં પુણ્ય પાપ ના ભેદ રહેવા અને જીવના પરિણામમાં શુભ અશુભ, સમજાયું? શું કીધું? હા, કર્મમાં પુણ્ય પાપ, પુણ્ય પાપ ના ભેદ કર્મ, પુણ્ય પ્રકૃતિ પાપ, શુભ પ્રકૃતિ અશુભ પ્રકૃતિ એમ ન લેવાય. શુભ ભાવ અશુભ ભાવ શુદ્ધ ભાવ. અને કર્મમાં પ્રકૃતિના ભેદ પડશે પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિ. આપણે સામાન્ય કહીએ પુણ્ય પરિણામ ને પાપ પરિણામ, પણ ખરેખર કર્ણાનિયોગ કહે છે કે આ રીતે ભેદ પડે છે પ્રકૃતિમાં તેની પાપ પુણ્ય. વેરી ગુડ. અને ભાવોમાં શુભ અને અશુભ ભાવ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? માસી સમજાય છે ને? તો શું કીધું આપણે? સંકલેશ પ્રણામ એટલે અશુભ પરિણામ, સમજાય કે અશુભ ભાવ. અશુભ ભાવ થી શું થાય છે કે આ રીતે તીવ્ર કર્મ નો બંધ થાય. હવે બંધ તો થઈ ગયો, બંધાઈ તો ગયા. હસતા હસતા બાંધી દીધા શિકાર આદિ, વૈશ્યા ગમન આદિ, જે પણ સાત જે વ્યસન છે. અને અંદર માં આપણે જે હમણાં આપણી વાત કહી કે ઇન્દ્રિયના વિષય ભોગોમાં ઘર, કુટુંબ, પરિવાર, આખો દિવસ સવારથી રાત જેવો તમારા વિકલ્પમાં, વિચારોમાં, ખ્યાલ આવે છે, ઉપયોગમાં, રૂચિમાં, શ્રદ્ધાંતમાં શું ચાલે છે? પર 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 નો કર્મ, અને એમાં ઘર, કુટુંબ, પરિવાર, પછી સજીવ હોય કે નિર્જીવ હોય, જળ હોય કે ચેતન હોય, પણ બધું પર જ છે ને. તો એના લક્ષ્ય ઉપયોગ આ ઇન્દ્રિયોના માધ્યમથી બહાર ફેલાય છે સમજાય છે, લાગે છે અને શું થાય છે એનો દુરુપયોગ થાય. કેમ? કારણ કે પરદ્રવ્ય એક તો તારાથી ભિન્ન છે, તારું એમાં કઈ લગાડો કે જલ્દી સિદ્ધાંત, તારું એમાં કઈ ચાલવાનું નથી. તારા અનુસાર, વિકલ્પ અનુસાર, ઈચ્છા અનુસાર, બોલો વિચાર અનુસાર કોઈ પરદ્રવ્યનું પ્રણમન થાય છે? નથી થતું. અને તું શું કરે છે? કરવા જાય છે. અને શું થશે? તો આકુરતાનો કાર નથી, રાગ દ્વેષ ઉભા થશે, સમજાય છે, સંકેત પ્રણામ થશે, કરતા ભાવ પુષ્ટ થશે, મિથ્યાત્વ પુષ્ટ થશે, એકત્વ બુદ્ધિ પુષ્ટ થશે. અને શું થશે? તો કે ચિકના કર્મો બંધાશે અને પછી એકલા જશે ને આવશે, બધા સાથે સાથે બાંધ્યા તો સાથે જઈએ આવશે કે નહીં? બધા સાથે બાંધ્યા, આખું પરિવાર ચાર જણ બેસીને સાથે કર્મો બાંધ્યા તો સાથે આવે કે નહીં? બધા સાથે સાથે બાંધ્યા છે, સાથે બાંધ્યા છે, બોલો સાથે આવશે કે નહીં? પછી કોઈ આવવાનું નથી, એકલા બાંધ્યા છે, એકલા આવ્યા છે ને એકલા રખડવા ચાલવા જશો. આવો અવસર મળ્યો છે કે જેમાં આપણે આપણું હિત કરી શકીએ, આપણો નિર્ણય કરી શકીએ, સમજાય છે, કોણ છું, મારું શું સ્વરૂપ છે એનો વિચાર કરીને અંદરમાં પ્રતીતિ કરી શકીએ, તો એ તરફનો આપણો પુરુષાર્થ કેમ નથી ઉપડતો? કેમ હજી આપણને વૈરાગ્ય નથી આવતો? કેમ હજી આપણને સંસારની અસારતા ખ્યાલ નથી આવતી, ક્ષણભંગુરતા ખ્યાલ નથી આવતી, અનિત્યતા ખ્યાલ નથી આવતી, અચરણતા ખ્યાલ નથી આવતી? ખ્યાલ આવે છે? કેમ હજી અંદરથી નથી બેસતું કે હું પરદ્રવ્યમાં મારું કાંઈ નથી થયું, મારા ઈચ્છા અને વિકલ્પ અનુસાર પરદ્રવ્યનું પ્રણમન નથી થતું? ખાલી આટલો વિચાર પણ કરો તો કેટલી વિશુદ્ધતા વધે? ખ્યાલ આવે છે? વિશુદ્ધતા કેટલી વધે? તત્વ જ્ઞાનથી વિશુદ્ધતા વધશે. તેનાથી વચ્ચે સ્વાધ્યાય કરવાથી તો વધશે, પણ ખાલી વાંચવાથી ને સાંભળવાથી વધી જશે? બોલો, સાંભળીને વાંચીને પછી એના ઉપર ચિંતન કરશે, મંથન કરશે, વિચાર કરશે, નિર્ણય કરશે, દ્રઢતા લાવશે, પાકી કરશે, વાત આમ જ છે. અને સમય આવશે, પ્રસંગો આવશે, બહારમાં પરિસ્થિતિ બદલાશે, ઉદય બદલાશે, ત્યારે એનું એપ્લિકેશન ચાલુ થઈ જશે, તો શું ગુરુદેવસિંહનો શિષ્ય, સમજાયું? તો આ રીતે આપણે આ ગાથા જોઈ. ચલો આપણે હવે આગળ વધીએ છે. શિકાર આદિને કેવી ગાથાઓ લઈ છે જે મને થાય આચાર્ય ગુણભદ્ર દેવ પણ કમાલ કરી ગયા છે. જો આપણે 28 થઈ 29, શિકાર આદિ મેં આસક્ત અત્યંત નિર્દયતા, જો અત્યંત નિર્દયતા, શિકાર આદિમાં જે આસક્ત છે, આસક્ત સમજાય, આસક્તિ અને અનાસક્તિ બે વાત, આસક્તિ અને અનાસક્તિ. મુનિરાજ કેવા છે, કયા ભાવમાં છે, ખબર છે? મુનિરાજ કયા ભાવમાં છે, કયા ઝોનમાં છે? અનાસક્તિના ઝોનમાં, અનાસક્તિના મોરમાં છે, અનાસક્તિ ભાવમાં છે. અનાસક્તિ એટલે કોઈ પણ પ્રકારની આસક્તિ નહીં, કોઈ પણ પ્રકારનો રાગ નહીં, કોઈ પણ પ્રકારનો વિકલ્પ નહીં, કોઈ પણ પ્રકારની આકુરતા નહીં, કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, કોઈ પણ પ્રકારની તૃષ્ણા નહીં, કોઈ પણ પ્રકારનો લોભ નહીં, કોઈ પણ પ્રકારની વાંછા નહીં. એને કહેવાય અનાસક્તિ ઝોન. કેટલો સમય રહે છે આપણે આખા દિવસમાં અનાસક્તિ ઝોનમાં? નહીં, બધા આમ ના 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 જ પાડવાની. બોલો કેટલો સમય રહીએ છે? 5 મિનિટ 10 મિનિટ પણ એ અનાસક્તિ ભાવમાં. કોઈ ઈચ્છા નહીં, કોઈ વિકલ્પ નહીં. એટલે ઈચ્છા ને વિકલ્પ એટલે એવું નથી કે વિતરાગી થઈ જશું કે કોઈ વિકલ્પ નહીં આવે. વિકલ્પ આવવા છતાં પણ એનાથી ભિન્ન પોતાના જ્ઞાન સ્વભાવની ઉર્ધ્વતા કરીને, એનો જ્ઞાતા રહીને અંદરમાં ક્ષમતા ભાવમાં રહેવું, એનું નામ અનાસક્તિ. જોડાવવું નહીં, એનું નામ અનાસક્તિ. રાગ ને લંબાવવું નહીં, એનું નામ અનાસક્તિ. અનાસક્તિની 1000 પરિભાષા તમને લખાવી, અનાસક્તિ ભાવ કોને છે, સમજાય છે? તો ચલો અહીંયા શું આવે, શિકાર આદિ મેં આસક્તિ અત્યંત નિર્દયતા. બોલો આસક્તિનો ભાવ કેવો છે? દયાનો ભાવ છે કે નિર્દયનો ભાવ, નિર્દયતાનો ભાવ? નિર્દયતા, નિર્દયતા. ખ્યાલ આવે છે? ત્યારે અધ્યાત્મના ભજનો ગાઈએ તો આપણે શું ગાઈએ, બોલો, દયા કરો પહેલે અપને પર, આરાધન સે નહીં જીગો, કુછ વિકલ્પ યદિ આવે તો ભી, કુછ વિકલ્પ યદિ. સમજાય ને? કરતા ભાવનો ખોટો અભિપ્રાય નહીં, પણ નાની કહે છે અમને કોઈ વિકલ્પ પણ આવી જાય, પર પદાર્થ જન્ય, અસ્થિરતા જન્ય, શારીરિક કમજોરી જન્ય, કુછ વિકલ્પ યદિ આવે તો ભી, સંબોધન સમતામય હો. બોલો શું ગજબ છે, બહુ સરસ પાઠ છે. ક્ષમતા સુરતી 16 કાવ્ય છે. જો હોતા હૈ વહ હોને દો, હોની કો સ્વીકાર કરો, કરતા પન કા ભાવ ન લાઓ, નિજ હિત કા પુરુષાર્થ કરો. મારી નાખું, પકડી લઉં, હિંસા કરી દઉં. અને કયા પ્રાણી ની વાત કરે છે? એટલે હિરણી. આ ગાથામાં હિરણી ની વાત કરે છે અને હિરણી ના ગુણ બતાવે છે કે આવો આવી ગુણશાળી જેમાં આવા અનેક ગુણ છે. હું તમને ગુણ બતાવીશ, તમને આપણે વાંચીને ખ્યાલ આવશે કે ગુણ કોના? હિરણી ના. એટલા બધા સરસ એના ગુણ છે, સમજો છે, સમજાય છે? એ હિરણી આટલા બધા સરસ ગુણ ની ધારક છે તો પણ તને એના ઉપર દયા નથી આવતી અને તું એની હિંસા કરે છે, એનો શિકાર કરે છે, એને મારે છે, એની પાછળ ભાગે છે, એને ભગાવે છે, એને ભય ઉત્પન્ન કરાવે છે, તો બીજા બધા પ્રાણીઓ પ્રત્યે તો તું શું દયા કર? ગાથા છે, સમજાય છે? તે સરળ રીતે છે. હવે આના પછીની ગાથા જે છે એ કર્યા પછી બહુ સરસ, પછી વિષય બહુ સરસ છે. પુણ્યશાળીઓ કો ઉપસર્ગ ભી દુઃખદાયક નહીં, એ બધી ગાથા આવશે. ચલો આપણે પહેલા આ બે ગાથા કરીએ, જો આ બે ગાથા કરીએ. 29 ગાથા જો. શિકાર આદિને આસક્તિ અત્યંત નિર્દયતા. આગામી સૂત્ર મેં શિકાર ખેલને મેં આસક્ત જીવો કી અત્યંત નિર્દયતા કા વર્ણન કરતે હૈ. અત્યંત નિર્દયપણામ. આ તો શિકાર આદિ, હું તો આપણી આપણાને આપણા સાથે રિલેટ કરતા જજો. ઇન્દ્રિયના વિષય ભોગોમાં આસક્ત રહેવું અત્યંત નિર્દયતા. ખ્યાલ આવે છે? ઘર કુટુંબ પરિવારની આસક્તિ, શરીરની આસક્તિ, આ ઇન્દ્રિયોની આસક્તિ, સમજાય? અત્યંત નિર્દયપણામ છે, સમજાય છે? પોતાની અત્યંત ઘોર એવી હિંસા થાય છે, અશાસના થાય છે, વિરાગના થાય છે. ખ્યાલ છે? એનાથી તીવ્ર ઘાતી કર્મનો બંધ થાય છે, તીવ્ર અઘાતીનો બંધ થાય, તીવ્ર અસાતા વેદની આદિનો બંધ થાય છે. નિષ્કુળ અશુભ નામ કર્મ, અશુભ આયુ. ખ્યાલ આવે છે? તો જો હવે આપણે આ વાંચીએ. જો ભય મૂર્તિ, આ છે હિરણીના ગુણો. કેટલા ગુણ છે ગણજો તમે, પછી આપણે એક એક લઈએ, હા ને? જો ભય મૂર્તિ ઓર અસર નિર્દોષ દેહ ધન યુક્ત હો તૃણભક્ષી હિરણી કો હરિ ઓર કી ક્યા બાત કહો, ઓરો કી ક્યા બાત કહો. બોલો કેટલા ગુણ આવ્યા? જો આપણે વાંચીએ, બે ગાથા કરશું, સરળ છે. એટલે જિનકી મૂર્તિ ભયવાન હૈ, મુખ પર ભય વિદ્યમાન હૈ. હિરણી કેવી છે? ભયભીત છે. ખ્યાલ છે? ખ્યાલ આવે છે કે એ ભય પામે છે. જયારે શિકાર કરવાળો એની પાછળ ભાગે છે તો એ ભય પામે છે. હવે એ તો ભય પામે છે. હવે એક એક આપણા પર લો, આપણા પર લઈ લે તો આપણે હિરણી ની વાત તો કરવાની છે. હવે બોલો, આપણે કોઈ શિકાર કરવા આવે છે એને ખ્યાલ આવે? કારણ કે હિરણી કંઈની પંચેન્દ્રિય જીવ છે. ખ્યાલ આવે કે હિરણી છે, હિરણ છે, આ બધા છે ને, એ સંઘની પંચેન્દ્રિય જીવ છે. જે શિકાર કરવા વાળો છે મનુષ્ય એ પણ સંઘી છે અને આ પણ સંઘી. સંઘની પંચેન્દ્રિય જીવની હિંસા એને મારવા માટે દોડે છે અને દોડાવે છે. બોલો કેવા ક્રૂર પણ. અચ્છા, હિરણીને તો ડર લાગે છે, ભય પામે છે, ભાગે છે, સમજાય છે? બોલો આપણા પર કઈ સમજાય છે? હિરણી તો શિકાર કરવા વાળાને જોઈને, એની પાછળ ભાગતા જોઈને ભાગે છે, ભય પામે છે, ડરે છે, પોતાને બચાવે છે. આપણને ડર લાગે છે? આ કર્મનો શિકાર, વાગદ્વેષનો શિકાર. ખ્યાલ આવે છે? આયુષ એક એક આયુ કર્મના એક એક નીચે ખંતા જાય છે. બોલો આપણને ભય લાગે છે, ડર લાગે છે? ત્યારે આપણને એમ થાય છે કે આ ખીચાઈ જશે અને અહીંયાથી આપણે સાચી શ્રદ્ધા, સમ્યક દર્શન, જ્ઞાન ચૈતન્યની પ્રાપ્તિ, એ પ્રકારની વિશુદ્ધતા, એ પ્રકારની પાત્રતા, પવિત્રતા, યોગ્યતા, સમજણ, શ્રદ્ધા નહીં લઈને જઈએ તો ક્યાં જશું? ક્યાં ફેંકાઈ જશું? ક્યાં ઉતાર થશે? ક્યાં ઉતારા થશે? બોલો, રખડતારા રખડતા જેમ રખડતી રે. પછી શું છે? હા, ચેત ચેત નર છે. આવો નર ભાવ પાછો મળશે નહીં, તેથી ચેત ચેત નર છે. જો શું કે છે? જિસકી જિનકી મૂર્તિ, મૂર્તિ એટલે નો સ્વભાવ, મૂર્તિ એટલે નો સ્વભાવ, એનો નેચર, બરાબર, ભયવાન હૈ, મુખ પર ભય વિદ્યમાન હૈ, જિનકા કોઈ રક્ષક નહીં હૈ. બોલો એની કોણ રક્ષા કરશે? બોલો એ હિરણી ની શિકાર શિકાર કરવા આવે છે તેની કોણ રક્ષા કરશે? બોલો ગીતામાંથી કોણ રક્ષા કરશે? હિરણી ની કોણ બચાવશે? બોલો આપણા ઉપર એક સાથે પ્રતિકૂળતા ના ઉદયો પહાડની પ્રતિકૂળતા આવી જશે, કોણ રક્ષા કરશે? પરિવાર. હવે તો સ્થિતિ એવી થઈ ગઈ છે પરિવાર જેને હોસ્પિટલમાં આપણે અંદર જઈ ના શકીએ, જોઈ ના શકીએ, કઈ સંબોધન ના કરી શકીએ, વાત ના કરી શકીએ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે કેટલો સંસાર અકાર છે. વિચાર કરો ત્યારે રક્ષક કોણ છે?
રક્ષક ધર્મ અમારા હો, ધર્મ અમારા ચિર સાથી, જગ મેં ના હમારા કોઈ થા, હમ ભી ન રહે જગ કે સાથી.
ખ્યાલ આવે છે? તો કોણ છે એનો રક્ષક? આપણી માટે તો એ સમયે એના તો કેવા પ્રણામ હશે, સમજાય છે? એને કેટલી આકુરતા હશે, એ દેહમાં એની ઈચ્છી છે ને. જો આગળ છે આની પછી, માત્ર શરીર હી જિસકા ધન હૈ. હવે એને તો શરીરમાં એટલું એકત્વ છે એટલે એની માટે ધન છે, એની સુરક્ષા કરવા માટે ભાગે છે, જીવવા માટે ભાગે છે, પોતાને બચાવવા માટે ભાગે છે. ખ્યાલ આવે છે? તો આપણી માટે બોલો કોણ છે રક્ષક? તો કે ધર્મ અમારા રક્ષક. કોણ રક્ષા કરશે ઉદયના કાળમાં? કોણ રક્ષા કરશે? રૂપિયા પૈસા, કરોડો રૂપિયા પાણીની જેમ વયાવી દો, સમજાય છે? વાપરી નાખો, એક ગમે તે કરવા તૈયાર છે અમે, પણ બચાવો. કોણ બચાવો? ઉદયને કોણ પલટી શકશે? અસાતાના ઉદય આવી પડ્યા છે એને કોણ હટાવી શકશે? કોણ મટાડી શકશે? શરીરમાં જે રોગ પાકી નીકળ્યા છે એને કોણ રોકી શકશે? બોલો કેવી કેવી આસક્તિમાં પડ્યા છે આપણે? ના ના, અમને તો બધું બરાબર છે, બધું બરાબર છે. અરે એક ઉદયનો પાસો પલટાશે ને આખા જીવનની અંદર બદલાઈ જશે. સમજાય છે? થોડી વાત આપણી લાગતી હશે. એક ઉદયનો પાસો પલટાય અને આખા જીવનની રંગત બદલાય. ખ્યાલ આવે છે? સમજાય છે? એક એવો કોઈ રોગ આવી જાય, કોઈ અસાતાનો ઉદય આવી જાય, કોઈ બારમાં પ્રતિકૂળતા આવી જાય, ઈષ્ટનો વિયોગ થઈ જાય, ઈષ્ટનો વિયોગ થઈ જાય. એક સાથે ઘરના, આપણે વચ્ચે વાત કરી હતી બહુ પહેલા અમદાવાદના એક પરિવારની વાત કરી હતી, બોલો ઘરના 14 પુરુષ એક સાથે રૂપી થોડા થોડા દિવસે, 14-15 દિવસે 14 પુરુષ અને બધી લેડીઝ રહી ગઈ. વિચાર કરો આવી રચના થાય તો. અમદાવાદનો એક પરિવાર હતો કોરોનામાં, 14 પુરુષ, જે વડીલ સૌથી વડીલથી લઈને નાના બાળકો સુધી બધા એક પછી. વિચાર કરો આ પ્રકારની પ્રતિકૂળતા. કોણ રક્ષક છે? પેલા એ નક્કી કરો રક્ષક કોણ છે. કે જ્ઞાન સર્વ સમાધાનકાર. કોણ સમાધાન આપશે? કોણ શાંતિ ઉત્પન્ન કરાવશે? કોણ સમાધાન કરાવશે? બોલો જ્ઞાન. જ્ઞાન સિવાય કોઈ સમાધાન નહીં કરાવી. તત્વજ્ઞાન, સાચી સમજણ, ભેદ વિજ્ઞાન, કપરની ભિન્નતા, ઉદયનો વિચાર, ક્રમબદ્ધ કલ્યાણનો વિચાર, અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જૈન ધર્મ. સમજાય છે હજી કે નાજી? સમજાય છે? તો રક્ષક, રક્ષક તો કોણ છે આપણું રક્ષક? ખરેખર કોઈ ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા નહીં, પરંતુ અંદરની સમજણ. આખા જીવન, આખું જીવન, તમે કાલે વાત કરતા ને લાસ્ટ ટાઈમ, કોઈ ઉદય આવી જાય તો શું થાય? આખું જીવન જે અભ્યાસ કર્યો હશે, જે ગોલન કર્યું હશે, જે સાંભળ્યું હશે, જે ચિંતનમાં લીધું હશે, જે શ્રદ્ધાનમાં લીધું હશે, જે ભાવપૂર્વક રૂચિપૂર્વક વાત સાંભળી હશે, ગુરુદેવની દેખના સાંભળી હશે, તો એ આપણને કામ આવશે, એ આપણને સમાધાન કરાવશે, એ આપણને ચીકણા તીવ્ર કર્મ બંધથી બચાવશે. બીજું કોઈ નહીં બચાવી. બરાબર? તો જો માત્ર શરીર હી જિસકા ધન હૈ, ઓર જીમકે જો શું કહેશો, દાંતો મેં ત્રણ લગા હૈ, શું એનું એનું ભોજન શું છે? કહો હિરણીનું ભોજન શું છે? તો કે જો ઘાસ ખાતર જીવન યાપન કરતી હૈ. આવું તેનું નિર્દોષ જીવન છે. સમજાય છે? આ રીતે કોમળ પ્રકૃતિનો જીવ છે, ભયાક્રાંત છે. સમજાય છે? એસે હિરણીઓ કો ભી જો મારતે હૈ, ઓરો કે પ્રતિ ઉનકી નિર્દયતા કે બારે મેં ક્યા કહા જાય. પોઈન્ટ સમજાય છે? આપણા પર નાની નાની વાતમાં કોઈનું દિલ દુખાવું, કોઈનું મન દુખાવું, વચન દ્વારા, વાણી દ્વારા, કાયા દ્વારા, આચરણ દ્વારા, વ્યવહાર દ્વારા, સમજાય છે? તો આ પ્રકારના પ્રણામથી જીવ ક્યાં જશે? તો આવી નિર્દયતા છે તો પછી હવે પોતા પ્રત્યે શું દયા કરશે? બીજા પ્રત્યે રંજ માત્ર પણ જેને દયાનો ભાવ નથી, ખાલી કરુણાનો ભાવ નથી, અહિંસાનો ભાવ નથી, ખાલી ખાલી આ એક દ્રવ્ય હિંસા જ ન લેવી, સમજાય છે? ભાવ હિંસા પણ નહીં, વચન દ્વારા, મન દ્વારા, કાયા દ્વારા, વ્યવહાર દ્વારા, આચરણ દ્વારા, કોઈ પણ પ્રકારનો આપણો વ્યવહાર આચરણ એ પ્રકારનો ન હોવો જોઈએ કે કોઈ બીજા જીવને કોઈ પણ પ્રકારે દુઃખ પહોંચે, એના આત્માને દુઃખ પહોંચે. એટલી આપણી સરળતા હોવી જોઈએ, એટલી આપણી પાત્રતા હોવી જોઈએ. ગુજરાતની પાત્રતા છે. અરે ભૂલેલા ભગવાન, વિરોધ કરે છે તો શું થયું? ભૂલેલા છે ને ભગવાન, છે ભૂલી ગયા છે. બોલો કેવી કરુણા, કેવી પાત્રતા, કેવો કેવો અંદરનો કરુણાનો ભાવ, કેવા બધા જીવોને ભગવાન આત્મા જોવાનો એક અંદરથી ભાવ આવતો. તો આ પ્રકારે છે. જો હવે અહીંયા કે છે ભાવાર્થ જે છે ને, ભાવાર્થ એ ભાવાર્થ ચોર્યમરી સાબલે, ભાવાર્થ કોણે લખ્યો છે? ચોર્યમરી સાબલે. તો એ અલગ અલગ જીવોને ઉભા કરીને એક 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 ગુણ બતાવે છે. અને છેલ્લે પછી કે છે કે આ હિરણીમાં તો આ બધા જ ગુણ એક સાથે છે, સમજાય છે. અને એની હિંસા કરવાનો ભાવ આવે છે, એવી નિર્દયતા છે, તો બીજા જીવોને તો મારીને ખાવામાં શું, કે શિકાર કરવામાં, કે જે પણ, એમાં તો શું દયા છે. બરાબર. હવે આપણે આ પેરેગ્રાફ વાંચીને પછી બીજી ગાથા કરી. લોકમે રાજા આદિ સમર્થ પુરુષ ભી ભયભીત પ્રાણીઓ કો નહીં મારતે, સમજાય છે. રાજા આદિ હોય, સમર્થ હોય, તે એ શું કરે છે? તો કે જે ભયભીત પ્રાણીઓ છે એને મારશે નહીં, સમજાય છે. એની હિંસા નથી કરતા, એને મારતા નથી, એને કષ્ટ નથી પહોંચાડતા. એટલી રાજાની સજ્જનતા છે, સમજાય છે. એટલી રાજાની સજ્જનતા છે, એટલી રાજાની અંદરથી સરળતા છે, એટલી રાજાની અંદરથી દ્રઢતા છે કે ભાઈ જે મારા રાજ્યમાં જે ભયભીત પ્રાણીઓ છે એને નહીં માર. પછી જો ઉને અપની ચરણ મેં રખતે હૈ, બરાબર. તો એવી રીતના જ્ઞાનીઓ, હવે અહીંયા રાજા છે, આપણી સામે જ્ઞાનીઓ છે, તો જે ભયભીત જીવો છે, સમજાય, બધું આપણા પર ઉતારો. જે ભયભીત જીવો છે, જે વાતે વાતે ભય પામે છે, કોરોના થઈ જશે તો આમ થઈ જશે, તો તેમ થઈ જશે, તો પછી શું થશે, પછી શું થશે, ખ્યાલ આવે છે. તો જે વાતે વાતે ભય પામે છે, આકુરતા કરે છે, કસાઈ કરે છે, ડરી જાય છે, મૂંઝાઈ જાય છે, કરતા ભાવથી ગ્રસિત છે, મિથ્યાત્વથી ગ્રસિત છે, તો એવા અહીંયા રાજા, એવા આપણી માટે આપણા જ્ઞાની પુરુષ આપણને શું કરે છે? તો કે તત્વ જ્ઞાનથી સંબોધન કરીને આપણી કસાઈ જન્ય પણતીને શાંત કરે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સમજાવીને આપણા કરતા ભાવને તોડાવે છે, સમજાય છે ને? એક એક વાત સમજાય છે શું બોલું છું? ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સમજાવીને આપણા કરતા ભાવને તોડાવે છે, દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે, અંતર્મુખતા કરાવે છે, અકર્તાનું જોર અપાવડાવે છે, નાતા દ્રષ્ટા સ્વભાવનું વર્ણન કરે છે. તું પ્રમત નથી, તું અપ્રમત નથી, તું એક જ નાયક ભાવ, સમજાય છે. અરે તું ભય નહીં પામ, અરે તું રાગદ્વેષ નહીં કર, અરે તું આકુરતા નહીં ભોગ, અરે તું ડરી નહીં જા, અરે તું એક એક પ્રસંગમાં આટલો આકુરતા નહીં કર. કેમ? કારણ કે તું આને પરની ભિન્નતા બતાવીને આપણા કરતા ભાવને, મોહ ભાવને તોડાવે. બોલો અચાનક, અચાનક તો કઈ થતું નથી, બધું ક્રમબદ્ધ છે. અચાનક શરીરમાં કોઈ રોગ આવ્યો, અચાનક કઈ ઘટના નથી ગઈ, તો કોના પડે ઉભા રહેશું? બોલો, અગર તત્વજ્ઞાનનું બળ નહીં હોય, સમજાય છે, તો કેટલો ભય, કેટલી આકુરતા, કચાઈ કરતા ભાવ, આમ કરી દો, આમ કરી દો, આમ કરી દો, આમ કરી દો, અરે કરતા ભાવના બોજમાં મરી જાય. બે વસ્તુનો બહુ વિચાર કરવો, બહુ વિચાર કરવો, બહુ જડતા લાવી અને અંદરમાં મક્કમતા લાવીને વાતનું શ્રદ્ધાન કરવું. એક તો કર્મો દૈ જન્ય અવસ્થા અનુસાર જ બાહ્ય ન કર્મનું કાર્ય થાય. અઘાતી કર્મનો ઉદય આપણે જે પ્રકારે સામર્થ્યો બાંધીને લાવ્યા છે, એ જ પ્રકારે બહારમાં જે સંયોગોની પ્રાપ્તિ થઈ છે એનું કારણ પણ અઘાતીનો ઉદય છે. કઈ સમજાય, તમારા સહયોગમાં આ શરીર છે, મારા સહયોગમાં આ શરીર છે, તમારો પરિવાર અલગ, પરિવાર અલગ, બધાના સહયોગ અલગ, ધન દોલત અલગ, બધું અલગ છે ને, ઉદય વાળાનો અલગ છે ને. તો જે પ્રમાણે પૂર્વકૃત કર્મનો ઉદય છે એ જ પ્રમાણે સહયોગોની પ્રાપ્તિ થાય છે. શું કીધું? પહેલો પોઈન્ટ સહયોગોનું આવવું, પછી એનું ટકવું, ટકવું, ટકવું એટલે કે કેટલો સમય આપણા સાથે ટકશે. આ બધી વાત ઉપર ખૂબ અંદરથી શ્રદ્ધા લાવવા. બે વર્ષમાં તો એટલો બધો અવસર મળ્યો છે આપણને, આપણી વચ્ચેથી કેટલા બધા આપણા જે હિતેશુ હતા, જે સમજાય છે, જે કરીબી હતા, નિકટ હતા, એ બધા કેટલા વધાર્યા, સમજાય છે. તો શું સમજાવે છે આપણને તત્વ અને આ ઉદયનો, ઉદયનું સ્વરૂપ, કે જે સંયોગો આવ્યા છે એ પૂર્વકૃત કર્મના ઉદયથી આપણને પ્રાપ્ત થયા, સંયોગમાં આપણને પ્રાપ્ત થયા. હવે એનું ટકવું, એનું રહેવું, એનું પરિણામવું અને એનો વિયોગ, ઓલ ધીસ કસ્ટમ, નોટ ઓનલી મળવું, પછી એમ થાય કે મરી ગયા, હવે તો મારો અધિકાર ને, હવે તો મારું ચાલશે ને, હવે તો હું કઈ કરી શકીશ ને. એમ થાય કે મારું છે, મારા છે, મારું છે ને મારા છે, મારું છે ને મારા છે, મરી જશે. સમજાય છે? આ મારું છે અને આ મારા છે, આ પરિવાર મારો છે, તો હવે મારા છે તો મારું, મારા છે ને તો મારું ચાલશે ને, તો હું કઈ કરી શકીશ ને, તો મારા અધીન છે ને, એનો સ્વામી છું ને, એનો કરતા છું ને, એનો ફેરફાર કરનાર છું. ન વિચાર કરે આ પ્રકારે ભય તોડાવે છે. તત્વજ્ઞાનથી પરિણતિ એટલી બધી દ્રઢ થશે કે કોઈ પણ ઉદય પ્રસંગમાં ખ્યાલ આવે છે, એ પરિણતિ પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ બનશે. નરકમાં એક હું અતિશયોક્તિ નથી, આ કોઈ પણ અતિશયોક્તિ થી વાત નથી કરતી, જીનાગમના આધારે વાત કરું છું. એક નરકમાં જે પૃથ્વી છે, નરક ની પૃથ્વી, એક જે પૃથ્વી છે, સાત પૃથ્વી છે, એક પૃથ્વીમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિઓ, કેટલા અસંખ્યાત સમ્યક દ્રષ્ટિઓ. અને હજી કહું, સમ્યક દ્રષ્ટિઓ તો છે, ત્યાં જઈને વિદ્યાસન લઈને ગયા અને ત્યાં જઈને આટલી અપાર પ્રતિકૂળતામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને ઉભા છે. આટલું જ નહીં, પછી સાગરો પણ સુધીની, તમને ખબર છે કર્ણાની વસ્તુ કે છે, સાતમી નરકમાં કોઈ જીવ વિદ્યા દર્શન લઈને જાય નહીં. છ અંતરમૂર્ત અને છ અંતરમૂર્ત ગણાય હશે, આઈ એમ નોટ ગોઈંગ ઇન ધેટ ટોપિક બીકોઝ ધેટ ઇઝ નોટ માય ટોપિક રાઇટ નાઉ. છ અંતરમૂર્ત માત્ર જતાગે સાતમી નરકમાં જન્મ લીધો. હેમંતભાઈ સમજાય છે શું બોલું છું? સાતમી નરકમાં જન્મ લીધો, છ અંતરમૂર્ત જન્મ લીધા પછી ફર્સ્ટ અંતરમૂર્ત, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, છ અંતરમૂર્ત નો કાળ પૂરો થયો અને સમ્યક દર્શનની પ્રાપ્તિ લઈને ઉભો થાય. અચ્છા ચલો, છ અંતરમૂર્ત પછી, અને છ અંતરમૂર્ત નું બતાવ્યું કે પહેલા અંતરમૂર્તમાં શું થશે, પર્યાપ્તિ પૂરી થશે, સમજાય છે, પછી વિશુદ્ધતા થશે અને પર્યાપ્તિ પૂરી થશે, પછી વિશ્રામ લેશે, પહેલા તો જન્મ લેશે એટલે અંતરમૂર્ત, પછી પર્યાપ્તિ પૂરી થશે. અમને જેટલું યાદ છે એટલું કહું છું. ગુણસ્થાન વિવેચન માં ચોથા ગુણસ્થાનના ચેપ્ટરમાં પહેલા સ્ટેજ ઉપર છે, બરાબર? પહેલા તો જશે એટલે એક અંતરમૂર્ત, પછી પર્યાપ્તિ પૂરી થશે બીજો અંતરમૂર્ત, પછી ત્રીજો અંતરમૂર્ત વિશ્રામ લેશે, પછી ચોથા અંતરમૂર્તમાં વિશુદ્ધિ થશે, પાંચમા અંતરમૂર્તમાં પાંચ લબ્ધિ થશે, છઠ્ઠા અંતરમૂર્તમાં કરણ લબ્ધિ, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ લઈને એ કાળ પૂરો થયો અને સમ્યક દર્શન લઈને ઉભો થયો. અને એટલું જ નહીં, ધ સ્ટોરી ડઝન્ટ ગેટ એન્ડ ઓવર યર. 33 સાગર સુધી એનું આયુષ્ય છે, તો 33 સાગરના અહીંયા પાંચ અને છેલ્લે એક અંતરમૂર્તમાં એ સમ્યક તો છૂટી જાય છે, કારણ કે સાતમી નરકમાં છે અને છૂટી જાય છે, પછી નિશ્વાસ લઈને બાંધી જાય. પણ 33 સાગર સુધી સમ્યક તો કસ્યું રહ્યું. બોલો વિચાર, ભય ના પાણીનો અનંતાનુબંધી ભય ગયો. ખાલી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ નહીં, આચાર્ય કર્ણાનો વાંચ્યો, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, એટલું સાંભળ્યું છે ને? ના, એટલું નથી. અનંતાનુબંધી રતિ, અનંતાનુબંધી અરતિ, બધામાં અનંતાનુબંધી લગાડો. ભય, જુગુપ્સા, ત્રિવેદ, ગુરુવેદ, નપુસક, બધામાં અનંતાનુબંધી લગાડો. અનંતાનુબંધી ભય ગયો. કોના આધારે ગયો? કોના આશ્રય ગયો? કોનો શરણ લેતા ગયો? કોનો આશ્રય લેતા ગયો? કોના તેમાં અહમ કરતા ગયો? અને શું ગજબ છે, સમજાય છે ને? ખ્યાલ આવે છે ને? થોડા લોકોને જોઈને સારું લાગ્યું. એ મંદિરમાં આવો, હવે કેમ નથી આવતા? બીજે બધું તો બધું ચાલ્યું છે. એકબીજાને પ્રેરણા આપો, પરિવારજનોને પ્રેરણા આપો, મંદિર કેમ સૂના પડી જાય? આટલા અદ્ભુત આયોજનો વાંધા છે, કોની માટે વાંધા છે? કેમ ઘરમાં બેઠા છો? કેમ ઘરેથી સાંભળો છો? મને નથી સમજાતું. અને અમે સાંભળે છે, અમે ઘરેથી સાંભળ્યું, ઓનલાઈન સાંભળ્યું, અમે ઘરેથી કેમ સાંભળો છો? મંદિરમાં આવીને બેસો, ગુરુચરણોમાં આવીને બેસો, ભગવંતોના ચરણોમાં આવીને બેસો. બીજે ક્યાંય જવાનો તો ડર નથી લાગતો, અહીંયા આવવાનો કેમ ડર લાગે? માસ્કીને બેસો, શું વાંધો? અહીંયા આચાર્ય દેવ આપણને કેટલી અદભુત કળા સમજાવે છે. ચલો સમજાયું, ભય, ભયનું સ્વરૂપ સમજાયું. ચલો નિર્ભય થયા કે નહીં બોલો? સેની બેન નિર્ભય? હા હા હા. અરે ગુરુદેવના ચરણોમાં આવીને એમની દેશના સાંભળીને નિર્ભય ન થઈએ તો ક્યારે એને નિર્ભય સંત બોલો? કોઈ તે રીતે આ લોકમાં સ્થાન ક્યાંય? એટલે નિર્ભયતા પ્રાપ્ત થશે, નિશંકતા પ્રાપ્ત થશે, નિર્ભયતા પ્રાપ્ત થશે, નિર્ભાર થશે. અમારે બહુ સરસ અપૂર્વ અવસરનો વિષય ચાલે છે, આત્મસિદ્ધનો વિષય ચાલે છે, અપૂર્વ પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી. આ હા હા, શું ગજબ એનો અર્થ છે! પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વ ગમન સિદ્ધાલય પ્રાપ્ત સુધી. બેન બરાબર જોશો, હાથ ઉપર નીચે, ગીનવાની સામે બિરાજમાન છે, એકદમ અલર્ટ બેસો, પહેલા બધા અલર્ટ બેસો. આપણું ઘર થોડી છે આપણે હાથ ઉપર કરીએ હાથ નીચે કરીએ, બિલકુલ નહીં ચાલે હે ને. બરાબર, એમને કે એમને સમજતા હું ટોકો છું, એમ સમજો ગુરદેવજી ટોકો છે ને. બરાબર છે, ભીનવાની સામે ભીલે, કારણ કે અહીંયા આવીને અર્ચાર્ચના કરીને આપણે કર્મો બાંધીને જશે તો ક્યાં ખરાબ નહીં લગાડતા હોય ને. આપણે એકબીજાને નહીં કહીએ તો કોણ કે છે. ચાલો તો કીધું પૂર્વ પ્રયોગ આદિ કારણ ના યોગ છે. ઉર્ધ્વ ગમન સિદ્ધાલય પ્રાપ્તિ સુસ્થિત જો આહા. આપણો સ્વભાવ કેવો છે, દ્રવ્ય સંગ્રહની પહેલી વાત આપણો સ્વભાવ ઉર્ધ્વ ગમન. સમજાય છે, કોઈ પણ વસ્તુ હલકી હોય તો એ ઉપર આવે ને પાણીમાં હલકી હોય, એ સાવર સાથે કે કોઈ પણ એ હલકી વસ્તુ સાથે ટક્કર બાંધી દો તો એ કરતા ભાવનો બોજ અધોગમન. અધોગમન કરવાનો સ્વભાવ છે કે ઉર્ધ્વગમન કરવાનો સ્વભાવ છે. ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્તિ સુસ્થિત એક સમયમાં, બોલો કેટલા સમયમાં, કેટલા રાજુ, બોલો જલ્દી કેટલા રાજુ, સાત રાજુ. મધ્ય લોક માંથી ઉપર જાય છે ને સાત રાજુ. તનુ વાત વલય સિદ્ધાલયમાં તો એ સિદ્ધ શિલા છે ને ત્યાં કોઈ સિદ્ધ ભગવાન નથી. તમે જાઓ કોઈ નહીં મળે. અને સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન નથી ના, સિદ્ધાલયની ઉપર જે ત્રણ વાત વલય છે છેલ્લા ઉપર જે લોક નો એન્ડ છે ત્યાં ઉપર તનુ વાત વલયમાં જઈને બધા સિદ્ધ ભગવાન બિરાજમાન. ગજબ પૂર્વ અવસર ના આત્મસિદ્ધિ ગજબ ના કારણ. પૂર્વ પ્રયોગાદિ કારણ, પૂર્વ પ્રયોગાદિ કારણ સમજાયું કે પૂર્વમાં આ જીવે જે પુરુષાર્થ કર્યો, પ્રયોગ કર્યો, અભ્યાસ કર્યો, ભેદ જ્ઞાન કર્યું, અંતર્મુખ થયો, રાગથી ભિન્ન પડ્યો, મોહથી ભિન્ન પડ્યો, કચાઈથી ભિન્ન પડ્યો, ભય રહિત થયો, નિર્ભય થયો, સ્વરૂપ નો આશ્રય લીધો, એવો જે પ્રયોગ કર્યો એના બળે એના કારણે ઉર્ધ્વગમન સિદ્ધાલય સિદ્ધ દશા કેવળ્યા વિતરાપતા સર્વજતા અપૂર્વ પ્રયોગાદિ કારણ ના યોગ. કયા યોગ થી, કયા કારણ થી, કયા પુરુષાર્થ થી, પૂર્વમાં ચોથા અગ્રસ્થાન થી લઈને અને એની પૂર્વમાં પાંચ લગ્ધી પૂર્વક મિથ્યાત્વ અવસ્થામાં. તો એ મારી સામે એટલો સરસ શબ્દ નો પ્રયોગ કર્યો છે, ગળતું મિથ્યાત્વ. બોલો પાંચ લગ્ધીમાં મિથ્યાત્વ કેવું છે, ગળતું. ગળતું મિથ્યાત્વ, મિથ્યાત્વ ના નીચે તો ગળે છે, મંદ થાય છે, એનો અનુભવ મંદ પડે છે, એની સ્થિતિ ઘટે છે. અરે કરણ લબ્ધિ પહેલા પ્રાયોગ લબ્ધિમાં 70 કોડા કોડી સાગર ની સ્થિતિ અંત કોડા કોડી સાગર પ્રમાણ થાય. બોલો વિચાર કરો કે વિકલ્પાત્મક અંદરમાં તત્વ નિર્ણય અને અંતર્મુખ થવાના બળે આ કર્મોના ભૂકા બોલાઈ જાય છે તો નિર્વિકલ્પ દશા આવશે તો શું દશા થશે બેન, બોલો. મિથ્યાત્વ ના ભૂકા બોલાય છે એટલે કલ્લા રહીશું દર્શન મો વ્યતીત થઈ ઉપજ્યો બોધ. બહુ ગજબ છે, સમજાય છે. ચલો આમાં આગળ વધીએ આપણે. તો શું કીધું, ભયભીત રહિત થવું, ભય રહિત થવું એ આપણું કર્તવ્ય છે. લોક મેં રાજા આદિ સમર્થ પુરુષ ભી ભય ભીત પ્રાણીઓ કો નહીં માનતે, ઉન્હેં અપની શરણ મેં રખતે હૈ. જિસકા કોઈ રક્ષક ન હો ઉન્હેં નહીં મારતે, અનાથો કી રક્ષા હી કરતે હૈ. આપણે બધા અનાથ છે કે સનાથ, બોલો આપણે અનાથ છે કે સનાથ, ઘર કુટુંબ પરિવાર વાળા છે ને બધા અનાથ છે કે સનાથ. અરે ગુરુદેવજી આપણને સનાથ છે, આપણે અનાથ હતા, સમજ્યા. આપણને આપણી ખબર નહોતી, આપણો પરિચય નહોતો. આપણો પરિચય કોને કરાયો, તું પરમાત્મા છો, તું આત્મા છો, તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, આત્મા તો આહા ક્યાં સ્ત્રી, આત્મા ક્યાં પુરુષ. માતાજી કેવા ગયા ને, શું કીધું ગુરુદેવ છે, અરે આત્મા ક્યાં સ્ત્રી, આત્મા ક્યાં પુરુષ, આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. સનાથ કર્યો, એક એક જીવ ની અંદર માં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે ગુરુદેવજી, ભગવાન આત્માની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ગીતા વેદી શુદ્ધિ કહી છે આપણે, એની યાદ છે પંચકલાણમાં વેદી શુદ્ધિ કહી છે ને આપણે બધાએ, વેદી શુદ્ધિ પ્રીતિ ભાવી હે ને, વેદી શુદ્ધિ કહી દીધી. તો વેદીને શું કહ્યું તું, શુદ્ધિ કહી દીધી એની, કેમ, કારણ કે એ વેદી ઉપર ત્રણ લોકના નાથ વિરાજમાન થવાના છે. તો એવી રીતના આપણી અંતરંગ પરિણતિમાં ત્રણ લોકનો નાથ જે ભગવાન આત્મા અનુભવમાં આવવાનો છે, લક્ષમાં આવવાનો છે, દ્રષ્ટિગોચર થવાનો છે, વેદન ગોચર થવાનો છે, સ્વાનુભવ પ્રત્યક્ષ થવાનો છે. તો એવો જે અંદરમાં આત્મા તત્વ છે એ આત્મા તત્વની ઓળખાણ કરાવીને આપણા ગુરુ, આપણે અનાથ હતા તો આપણા ગુરુએ આપણને સનાથ કરી, આપણી રક્ષા કરી, મોરૂપી કાદવમાંથી ઉકાળીને આપણને ભગવાન આત્મા કહીને બોલાય. 100 ઇન્દ્રોની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે, પ્રભુએ કહ્યો છે આ તમે તારા, હે પ્રભુએ કહ્યો છે આ તમે તારા, સમવચરણમાં વખાણ. બોલો ક્યાં ચાલી રહ્યા છે આપણા વખાણ? હમણાં સિમંદર ભગવાન, દીપ યરમાન ભગવાન વિજય ક્ષેત્રમાં કેટલા કલાક ઓમ ધ્વનિ છું તેમ. જલ્દી જલ્દી, આ બધું બહુ બધી વાર થઈ ગયું છે, થોડુંક યાદ રાખવાની કોશિશ કરો. એક દિવસમાં વિજય ક્ષેત્રમાં હમણાં ઓમ ધ્વનિ કેટલા કલાક છૂટે છે? કલાક, મિનિટ, બોલો જલ્દી, કોઈને ખબર છે? 9 કલાક અને 23 મિનિટ, 3 વાર, અને કોઈક વાર 4 વાર પણ. સમજાય છે? કોઈ ગંડર આદિનો કે મુનિરાજ આદિનો કે કોઈ ચક્રવર્તી આદિનો કોઈ પ્રશ્ન હોય તો અકાળે પણ છૂટે, પણ અધરવાઇઝ 9 કલાક અને 23 મિનિટ અને ગંડર પરમાત્માની ત્યાં ઉપસ્થિતિ નિરંતર હોય છે. બોલો, 9 કલાક 23 મિનિટ ધીરે ધીરે છૂટે છે, શું વાત આવતી હશે? ક્યાં પ્રાણીઓ એટલા છે? બાર સભા છે, ઇન્દ્રો પણ છે, ચક્રવર્તી પણ છે, મુનિરાજ પણ છે, આર્જિકા પણ છે, શ્રાવક પણ છે, શ્રાવિકા પણ છે, અને વાઘ, સિંહ અને બકરી આદિ પણ છે. બોલો, તો કઈ કોમન વાત આવતી હશે ને કે પછી એવું આવતું હશે કે ચલો હવે મુનિરાજ માટે ઉપદેશ છે એટલે પછી આ લોકો શું કરતા? બોલો બોલો જલ્દી, પછી રાજા શું કરતા હશે? આર્જિકા માટે ઉપદેશ છે તો પછી બીજા? અરે એમ નહીં, ઉપદેશ કેવો છે કે જે બધા જીવોને સમાનપણે લાગુ પડે. જે જીવ સાંભળે એને લાગે આ મને કે છે, આ મને કે છે, આ મને કે છે, આ મારી વાત છે, આ મારી વાત છે, મારી વાત. આપની પ્રભુતા દેખ લો બાંધના ભરમાઓ, દો ઘડી બસ દો ઘડી. દો ઘડી, દો ઘડી એટલે એક ઘડી કેટલા મિનિટ ની હોય? અરે એક ઘડી, એક ઘડી કેટલા મિનિટ ની હોય? હા, 24, વેરી ગુડ, 24 મિનિટની એક ઘડી. તો બે ઘડી, હા, અનુભવ તમને દર્શન કરતા કેટલો ટાઈમ લાગે? બોલો, બધામાં ટાઈમ કેલ્ક્યુલેશન, મંદિર થી અહીંયા આવવામાં 10 મિનિટ થશે, અહીંયાથી મંદિર જવામાં 10 મિનિટ થશે, માર્કેટમાં 20 મિનિટ થશે, પછી ઘરમાં આમ થશે, ટાઈમ કેલ્ક્યુલેશન પર ચાલતું જાય છે ને. તો ક્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં કેટલો ટાઈમ લાગે વિચારે છે? બે ઘડી. એક અંતર મુહૂર્ત માં તમને દર્શન થઈ જાય. દો ઘડી ને જનાશ કે નજદીક મે આવો, અપની પ્રભુતા દેખ લો બહાર ના ભરમાઓ. ક્યાં ભરમાવીએ છે? આ ગુરુદેવ શિશુ કે છે, શાસ્ત્રોમાં પણ જે બુદ્ધિ દોરે છે ને, આ ભણી લો, આ ભણી લો, આ ભણી લો, કે નવો નવો સમય આવે તો એમ થઈ, અરે વાહ, અરે વાહ, અરે વાહ, નવી વાત સાંભળવા મળી, નવો વિષય, નવો વિષય, નવો વિષય. શાસ્ત્રોમાં જે બુદ્ધિ, આપણે ગુરુદેવજી બોલે એટલે આપણે બોલી શકીએ, આપણામાં તાકાત નથી. એ શાસ્ત્રોમાં જે બુદ્ધિ રમે છે એ પણ વ્યભિચારની બુદ્ધિ. કારણ કે આજે કેટલી વાત આવી, આ ભેદ તારામાં નથી, ગુણભેદ તારામાં નથી, વિકલ્પ તારામાં નથી, રાગ તારામાં નથી. એટલે એનાથી રહી શું આત્મા છો એવી અંદરમાં અંતર્મુખ દ્રષ્ટિ કરવા માટે આખા દિવસમાં, એ પ્રયોગ માટે આખા દિવસમાં આપણે કેટલી વાર દેખીએ છીએ, કેટલો સમય આપીએ છીએ? બોલો, વિચાર કરો. ચાલો પૂરું કરું છું, જે આપણો સમય પણ થઈ ગયો. બે ગાથા કહી દીધી, પેલા એક ગાથા તો વાંચી લઈએ. જો જિસકા કોઈ રક્ષક ન હો ઉન્હેં નહીં માનતે, અનાથો કી રક્ષા હી કરતે હૈ, જિસમે ચોરી આદિ કોઈ દોષ નહીં હૈ ઉન્હેં નહીં મારતે, શિષ્ય પુરુષો કા પાલન હી કરતે હૈ, જો નિર્ધન હોતા હૈ ઉન્હેં નહીં મારતે, રંક કી સહાયતા કરતે હૈ. સમજાય છે આ સરળ છે બધું? જિનકે દાંતો મેં ઘાસ લગા હો, જો દીનતા પૂર્વક ઘાસ ખાકર જીતા હો ઉન્હેં નહીં માનતે, ઉનકે પ્રતિ માન છોડકર ઉન્હેં નિર્ભય ભી કર દેતે હૈ, સ્ત્રીઓ કો નહીં મારતો, પુરુષાર્થ કે ધારક વીર પુરુષ સ્ત્રી કી હત્યા નહીં કરતે, જિનમે ઉક્ત એટલે ઉપરના એક એક વિશેષતાએ પાઈ જાય ઉન્હેં ભી નહીં મારના ઉચિત, ઉન્હેં ભી મારના ઉચિત નહીં હૈ, તો વાત આવી કલ્લા વાત કહી છે ને, હિરણીઓ મેં તો ઉક્ત સભી વિશેષતાએ પાઈ જાતી હૈ, ઉન્હેં ભી શિકાર ખેલને વાલે મારતે હૈ, તો ઉનમે દૂસરો કે પ્રતિ દયા કેસે હોગી, ઇસીલીએ શિકારી પુરુષો કો महानिर्दयी महापापी जानना चाहिए। जय उसके बात आई थी पापी त्रण बात आई थी पापी भोगी अने योगी। अगली वाचा में पापी भोगी अने योगी चक्रवर्ती आदि बहुत सरस बात आई थी। अगली वाचा में चक्रवर्ती आदि पापी नहीं हाँ भोगी थे कि इंद्रना विषय भोगो में अस्थिरता जन्य राधना काले संयोग उदय वच्चे परिवार आदि छोकन विभूतियां आदि वच्चे જોવામાં આવે છે ભોગી કે પાપી નથી અને યોગી થવાના શું થવાના છે યોગી થવાના। અરે તમને ખબર છે પૂરું કરું છું આપણો સમય થઈ ગયો તમને ખબર છે ઘણી વાર આપણે વાત લઈએ છે કે જે છ મહિના બાકી હોય અને નરક ના જીવોને કે સ્વર્ગ ના જીવોને ખ્યાલ આવી જાય ને શું થાય છે કે ખ્યાલ આવી જાય છે હા જો અડધા અડધા અહીંયા ઇશારો કરે છે અડધા અહીંયા ઇશારો કરે છે સાચી શું છે આંખ ની રોશની વોશની કઈ ઓછી નથી થતી અરે દેવો નો વૈચારિક શરીર છે આંખ ની રોશની થોડી ઓછી ખ્યાલ આવે છે અરે સોરી 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 મિસ્ટેક કરી મારા નથી કરમાતી સોરી બરાબર છે મારા વાળા નથી કરમાતી મારા નથી કરમાતી આંખ ની રોશની બરાબર છે આંખ ની રોશની ઓછી થઈ જાય છે એટલે મારા કર્મા ની લાગે છે બરાબર છે મારા કરમાતી નથી શું કીધું સમજાયું કરે કર્મ મારું જે બોલીએ સમજો મારા કર્માથી નથી આંખની રોશની ઓછી થઈ જાય છે એટલે મારા કર્માઈ લાગે છે અને ત્યારે અવધિ જ્ઞાન તરત જ મૂકે છે કારણ કે મારા કર્માઈ લાગે એટલે અજીબ તો લાગે ને કારણ કે કાગળો કામ સુધી બધું વ્યવસ્થિત હોય સમજાય છે એટલે આપણે બધું આમ બધું વ્યવસ્થિત હોય બધું એકદમ બધું વ્યવસ્થિત અને જરાક કઈ કામ થાય તો આપણને રિઝલ્ટ આવે ને હવે શું થશે શું થઈ ગયું તો એ અવધિ જ્ઞાન મૂકે છે અવધિ જ્ઞાન મૂકે છે એટલે એમને ખ્યાલ આવે છે કે હવે આયુષ કેટલું છે છ મહિનાનું શેષ બાકી છે મારે તમને ખાલી બે વાત કેવી છે આમાં કે જે મિથ્યા વ્યક્તિ અવધિ જ્ઞાન મૂકે અવધિ જ્ઞાન તો બધાને છે ભવ પ્રત્યે અવધિ જ્ઞાન છે ને ભવ પ્રત્યે ભવથી અવધિ જ્ઞાન છે તો મિથ્યા વ્યક્તિ અવધિ જ્ઞાન મૂકે છે તેની આકુરતાનો પાર નથી રહેતો સખત પોઈન્ટ કેમ કારણ કે અનુકૂળતા છોડે છ મહિનાથી ખબર પડી જાય બોલો રૂપલબેન કે પરિવાર છૂટી જશે આ છૂટી જશે બધું છૂટી જશે તો શું કરશો બોલો મિથ્યાત્વ છે મોહ છે પરિવારની આસક્તિ છે અરે હજી તો પુત્ર ને સેટલ કરવાનો છે અને ભણાવવાનો છે જીવકાને આમ કરવાનું છે યાર આમ કરવા 17 વિકલ્પોને આકુલતા અંદરમાં દોડે છે બરાબર છે હવે સમ્યક દ્રષ્ટિ ચલો પૂરું કરી લઉં સમ્યક દ્રષ્ટિ વોટ ઇઝ સમ્યક દ્રષ્ટિ લાગી છે વેન સમ્યક દ્રષ્ટિ અવધિ જ્ઞાન મૂકે તો એમનું એટીટ્યુડ શું છે અરે તો નાચવા લાગશે નાચવા લાગશે આટલી અનુકૂળતા છોડીને જવાનું નાચવા લાગશે હા કેમ કારણ કે તો વેટ જ કરતા હતા કે હવે અહીંયાથી મરણ પામી એટલે કે અહીંયાનું બધું છોડીને મુનિ અરે મનુષ્ય ભાવમાં જઈને મુનિ દીક્ષા અંગીકાર કરીને સ્પેશિયલી જે તીર્થંકર થઈને જે મોક્ષ જવાના છે એવા જે સ્વર્ગમાંથી ને નરકમાંથી નરકમાં પણ આવશે જેમ છ મહિનામાં છેલ્લા બાકી હોય તો સમ્યક દ્રષ્ટિ તીર્થન કરો સૈનિક રાજાના છ મહિના બાકી હશે ને ત્યારે જોજો એટલે સૈનિક રાજા એટલા ખુશ થશે કે અરે વાહ ચલો હવે તો સંયમ અંગીકાર કરી લે મુનિ દીક્ષા અંગીકાર કરી લે ટપક શ્રેણી માંડી લે પૂર્વ પ્રયોગ આદિ કારણ ના યોગ થી ઉર્ધ્વ ગમન સિદ્ધાલય સુસ્થિત જો આવી દશા આપણને સૌને પ્રગટ થાય એવી મંગળ નિજ નિધિ નિજ મેં બતાલી યહ અનંત ઉપકારી હૈ કે લિયે જિનવારી વાત વંદના શતવારી હૈ વંદના શતવારી હૈ અને કાંત મેં જે બોધિની દ્વારા સાંગી પરમકારી જિનવારી માતનો અમસ્તો નાના સુકારી પહાન ગુરુ દેવનો ધન્યતા કચમતી ભગતી માતનો સત્ય સનાતન સ્વાનુભૂતિ મય દિગંબર જૈન ધર્મ દિગંબર રહી જારી આચાર્ય ઉપાધ્યાય સાધુ કરને કી ભગવાન નો